நமோ சித்தாயம் நமோ ஆயிர்யாணம் நமோ வச்சாயாணம் நமோ லோயே சம்வசாம் நம ஸ்ரீவர்தமானாய நீர்தூஷுகலீலாத்மனே சாலோகானாம் த்ரிலோகானாம் யத்வித்யாதர்பணாயதே. સમ્યક દ્રષ્ટિના નિસંકિત અંગ સંબંધી આપણો સ્વાધ્યાય ચાલી રહ્યો છે. નિસંકિત શબ્દનો અર્થ આપણે જોઈને આવ્યા છીએ કે જે સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા હોય છે તે સપ્ત ભયથી રહિત હોય છે, તેને નિર્ભય પણ કહેવામાં આવે છે. નિસંકિત શબ્દનો એક અર્થ તે નિર્ભય છે એમ પણ કહેવામાં આવે છે. એ નિર્ભયની અંદર આ લોક ભય, પરલોક ભય, મરણ ભય, વેદના ભય અને અરક્ષા ભય, આગળ જતા અગુપ્તિ ભય અને આકસ્મિક ભય, આ જીનાગમની અંદર સાત પ્રકારના ભય પ્રસિદ્ધ છે. ભય શબ્દનો અર્થ ડર થાય છે. ચારિત્ર મુનિની જે પ્રકૃતિઓ જે છે એ ચારિત્ર મુનિની 25 પ્રકૃતિમાંથી એક ભય પ્રકૃતિ જોવામાં આવે છે. ભયક નામની કર્મ પ્રકૃતિ છે, તેના ઉદયમાં જીવને અહીંયા પરિણામમાં ભય જોવામાં આવે છે. જે વિષય ચાલે છે એની અંદર કોઈ વિશેષ વાત એ કહેવામાં આવે છે કે આ ભયનું મૂળ કારણ શું, તો કહે છે કે આ ભય શેના લીધે આપણને થાય છે. તો આપણે અહીંયા આગળ ધ્યાન આપવા જેવી બાબત એ છે કે જગતના જે પણ કોઈ પદાર્થ છે તેની આપણે કોઈ પણ પ્રકારે ઈષ્ટની કલ્પના કરી હોય અથવા તો આપણે કોઈ એ રીતે રહેવા માંગતા હોઈએ તો એની અંદર આપણને એકત્વ મમત્વ બુદ્ધિ છે. તો કહે છે કે જે બહારના સચિત પદાર્થ કે અચિત પદાર્થ, એટલે સચિત પુત્ર સ્ત્રી ઇત્યાદિ વગેરે સચિત પદાર્થ, ચેતન સહિત અને પૈસા વગેરે જેને કહેવાય કે અચેત પદાર્થ, તો કહે છે કે એ બધા મારાથી દૂર તો નહીં ચાલ્યા જાય ને, એ બધા નાશ તો નહીં પામે ને, મારા શરીરનું કંઈ થઈ તો નહીં જાય ને. તો કહે છે કે આવી જાતનો ભય કંઈ પણ ન થયું હોવા છતાં પણ રહ્યા કરે છે તે વાત ચાલે છે. પૈસા પોતે પોતાના સંયોગમાં હોય ન હોય, સમજો તો કાલથી મારું શું થશે, મારું ચાલશે તો ખરા ને, એવો ભય તો છે. પણ અગત્યની વાત આપણે એ કહેવા માંગીએ છીએ કે અહીંયા આગળ વ્યવસ્થિત પૈસાની વ્યવસ્થા હોવા છતાં પણ નિરંતર જીવનમાં અવ્યક્તપણે જે વ્યક્તિ પોતાને રિલેક્સ માનતો હોય, રિલેક્સ છે એમ માનવા વાળો જીવ પણ પોતાને ભયભીત સમજે છે, એનું કારણ એ છે કે એને પૈસા પ્રત્યે મોહ છે અને મોહના કારણે તે સંયોગોને, તે પદાર્થોને પોતાની પાસે રાખવા માંગે છે. હવે પોતે પોતાની પાસે રાખવા માંગે છે તો એની સાથે ને સાથે તેને એ પદાર્થ સંબંધીનો ભય એ પ્રમાણે રહ્યા કરે છે કે આ બધા મારા ગમતા પદાર્થો મારાથી ચાલ્યા ન જાય. આમ મૂળ કારણ શું થઈ ગયું? આમ ભયનું મૂળ કારણ શું થઈ ગયું? આ ડરનું મૂળ કારણ શું થઈ ગયું? તો કે જે કે મોહ, પરદ્રવ્ય પ્રત્યે પ્રીતિ છે, મમતા છે, એટલા માટે આપણને એ પદાર્થ સંબંધીનો ભય જોવામાં આવે છે. દાખલા તરીકે મુનિરાજ હોય તો મુનિરાજને ભય છે કે નહીં? તો કે છે કે અત્યારે ચાલતા પ્રકરણમાં મુનિરાજને ભય નથી. જો મુનિરાજને એટલા માટે ભય નથી, એવું નથી કે એમની પાસે હવે કોઈ પણ પ્રકારના પરિગ્રહ નથી, પરંતુ હવે પરિગ્રહ સંબંધીનો કોઈ પણ પ્રકારનો રાગ નથી રહ્યો. બંનેમાં ડિફરન્સ ખ્યાલ છે? જેમ જગતની અંદર કોઈ પણ પદાર્થનો, કદાચ બહારના કોઈ વિવક્ષિત પદાર્થનો, પર્ટિક્યુલર પદાર્થનો સંયોગ સમજો કે ન હોય, એટલે આપણે એને કહી દઈએ કે એની પાસે પદાર્થ નથી એટલે એને કોઈ પણ પ્રકારનો ભય નથી, તો કે એવું નથી. એને અન્ય કોઈ પણ પ્રકારનો ભય હોય, કારણ કે સંસારી જીવ છે તો કોઈને કોઈના સંયોગમાં તો ઉભો છે, અને મોહ છે તો એ સંયોગને જતો રહેવાનો, અથવા તો જેને કહેવાય કે અનિષ્ટ સંયોગ, અનિષ્ટ પદાર્થનો સંયોગ થઈ જવાનો, એને જેને કહેવાય કે ભય તો જોવામાં આવશે. દાખલા તરીકે અનિષ્ટ એટલે શું? કે શરીરમાં મને રોગ તો નહીં આવી જાય ને, હું જીવું છું ત્યાં સુધી મને કોઈ રોગ તો નહીં આવી જાય ને. તો કે છે કે એને શું કહેવામાં આવે? તો કે એને એમ કહેવામાં આવે કે અનિષ્ટ પદાર્થનો મને સંયોગ તો નહીં થઈ જાય ને. તો કે છે કે આ પ્રમાણે તેને ભય જોવામાં આવે છે. પરંતુ એ પદાર્થને પૂછવામાં આવે કે આ પદાર્થ ઇષ્ટ છે કે અનિષ્ટ છે, તો કે છે કે એટલે આ સારો છે કે ખરાબ છે. તો જગતની અંદર કોઈ પણ પદાર્થ છે તે સારો પણ નથી અને ખરાબ પણ નથી. પદાર્થ તો પોતાનામાં જે છે તે છે. પદાર્થ તો પદાર્થ છે, પણ આ સારો છો એવી કલ્પના કોણે કરી? આ અજ્ઞાને કરી. આ ખરાબ છે એવી કલ્પના કોણે કરી? તો કે છે કે આ અજ્ઞાને કરી. અજ્ઞાનના કારણે પદાર્થને સારો અથવા ખરાબ જોવે છે, પણ પદાર્થને પૂછવામાં આવે તેમાં સારું અને ખરાબ હોતું નથી. પદાર્થ તો પોતાના સ્વભાવ અનંત ધર્મોને લઈને જેને કહેવાય કે છે બિરાજમાન છે. આવી રીતે જે જ્ઞાનમાં નિર્ણય કરે છે તો તેને એવી જાતનો પરદ્રવ્ય સંબંધીનો કોઈ ભય જોવામાં આવતો નથી. આ એક સામાન્ય ફરીથી પાછી ભૂમિકા છે, કારણ કે અલગ અલગ દિવસે અલગ અલગ ભય ચાલે છે ને, એટલે એની એક આપણે રૂપરેખા બનાવી. જો કાલે વાત ચાલી હતી અરક્ષા ભયની. અરક્ષા ભયની અંદર આપણે ત્રણ બિંદુમાંથી બે બિંદુ ચાલ્યા હતા. કયા બિંદુ ચાલ્યા હતા? કે પહેલી વાત તો આપણે એ જોઈ હતી કે કોઈ પણ દ્રવ્ય જે છે, તો કે છે કે કોઈ પણ દ્રવ્ય પોતાના સ્વભાવથી સુરક્ષિત છે. સ્વભાવ એટલે શું? સ્વભાવ એટલે વસ્તુમાં રહેલા તેના ધર્મ. વસ્તુમાં રહેલા ધર્મ તેને જ સ્વભાવ કહેવામાં આવે છે. એના ગુણ અને ધર્મો વસ્તુમાં જોવામાં આવે છે. દાખલા તરીકે આ વસ્તુ સુરક્ષિત છે. સુરક્ષિત છે એનો બીજો અર્થ શું આવશે? કે એને કંઈ પણ થવાનું નથી. એનું કંઈ પણ થવાનું નથી એ શા માટે? કારણ કે એની અંદર પોતાના સ્વભાવ પોતાના ધર્મો અંદરમાં રહેલા છે. તો કહે છે કે પોતાનો જે સ્વભાવ, દાખલા તરીકે તેનામાં કાયમી સ્વભાવ રહેલો છે, એનામાં અસ્તિત્વ ગુણ રહેલો છે, જેના કારણે પદાર્થ પોતે કાયમ હયાતી રૂપ જેને કહેવાય કે તે એનું સ્વરૂપ જોવામાં આવશે. પદાર્થમાં નિત્ય ધર્મ જોવામાં આવે છે તો એ પદાર્થ નિત્ય કાયમીપણે જોવામાં આવશે. તો કે છે કે આ જે પદાર્થ જે છે, તો કે છે કે તે પોતાનાથી સુરક્ષિત છે. એને અન્ય કોઈ પણ બહારના દ્રવ્યની અપેક્ષા લાગુ પડતી. કાચનો ગ્લાસ હોય તમારો, કાચનો ગ્લાસ બરાબર ને, તો એ કાચનો ગ્લાસ શેનાથી સુરક્ષિત છે? તમારા કબાટમાં રાખેલો, તમારા શોકેસમાં રાખેલો, તો કે છે કે તમે સંભાળીને વાપરો છો એટલા માટે સુરક્ષિત છે. તેનો જવાબ શું આવવો જોઈએ? તેનો સ્વભાવ એટલે શું? હા, તો સમજો, એ જે કાચનો સ્કંદ જે છે, એ ગ્લાસ છે, તો કે તેની અંદર જે ગુણો રહેલા છે તે ગુણો બધા વિખરાઈને અલગ અલગ નથી થઈ જવાના, એ બધા એક રસ રૂપે રહેવાના છે. તો કે છે કે એ બધા જે છે, કાચનો સ્કંદ જે છે, એક આખો ગ્લાસ છે, તો કે છે કે તે આપણાથી સુરક્ષિત નથી, તે પોતાના સ્વભાવથી સુરક્ષિત છે. હવે થાય છે એવું, તો કે છે કે આ ઠોકર વાગી, હવે સમજો, આ ઠોકર વાગી અને નીચે પડી ગયો અને ટુકડા થઈ ગયા ને. તમે તો કહો છો કે એના સ્વભાવથી સુરક્ષિત છે, તો એનાથી પછી એનો સ્વભાવ ક્યાં સુરક્ષિત રહ્યો? પ્રશ્ન સમજાય છે? પ્રશ્ન શું કર્યો કે દાખલા તરીકે આ બહુ એક પોઈન્ટ સમજવા જેવો છે. કોઈ એમ કે છે કે તમે એમ કહો છો કે આ અહીં આગળ કાચનો ગ્લાસ છે, તો કે છે કે જે કાચનો ગ્લાસ છે તમે કહો છો કે તેના સ્વભાવથી સુરક્ષિત છે. પરંતુ અમે તો જોઈએ છે કે અમે જો ઘરમાં બરોબર ધ્યાન ન રાખીએ, અમે ધોવાની અંદર ધ્યાન ન રાખીએ અને જયારે આમ પડી જાય છે તો એના અહીંયા આગળ ચાર પાંચ ટુકડા થતા જોવામાં આવે છે, તો પછી એ સુરક્ષિત ક્યાં રહ્યું? પોઈન્ટ પકડાય છે કે નથી પકડાતું? સાંભળ, અહીંયા આગળ સુરક્ષિત એટલે શું? એટલે છે કે તમે એમ સમજો કે કાચના જે ટુકડા થયા, પરંતુ દરેક કાચના ટુકડાએ પોતાનો જે કાચપણાનો સ્વભાવ છે, તો કે છે કે એ છોડ્યો છે કે રાખ્યો છે? પોઈન્ટ પકડાય છે? અરે સ્વરૂપ સમજાય છે? તો કે છે કે ભલે ને આના 100 ટુકડા થઈ જાય, પરંતુ કોઈ પણ કાચનો ટુકડો જે છે તે કાચ રૂપે જ પરિણમ્યો છે. આ સ્કંદ હતા તો સ્કંદ શું થઈ ગયા? તો કે છે કે આમે સ્કંદ હતા અને હવે અહીંયા આગળ શું થઈ ગયા? કે સ્કંદ ની યોગ્યતા મટી ગઈ એ રીતે રહેવાની. તો કે છે કે હવે અલગ અલગ રીતે યોગ્યતા હતી, તો કે છે કે એ અલગ અલગ પોતપોતાની રીતે થઈ ગઈ છે. આજની બીજું સાંભળ, તારો ધક્કો લાગવાથી આ વ્યવસ્થા થઈ છે એમ નથી. ફરીથી આ કાચ નો ગ્લાસ ને અહીંયા આગળ ધક્કો વાગ્યો
એટલે તૂટી ગયો. આ બધા વ્યવહાર નહીના કથનો છે. જગતની અંદર સંયોગથી જોઈએ છીએ આપણો હાથ અને એ જ વખતે અહીંયા ગ્લાસનું પડવું, આવું બધું આપણે સંયોગથી જોઈએ છીએ, એટલા માટે એવું આપણને લાગે છે. વસ્તુનું સ્વરૂપ શું છે? વસ્તુનું સ્વરૂપ એ છે કે આ જે કાચનો ગ્લાસ હતો તે આવી રીતે એના જે પરમાણુ હતા કે એ જ વખતે એ કાળે અલગ અલગ વિખરાઈ જવાનો કાળ પાક્યો હતો, એટલા માટે એ અલગ અલગ વિખરાઈ ગયા. અને એમાં તારું જે દ્રવ્ય જે છે એ તો માત્ર એટલું નિમિત્ત જ છે. અને નિમિત્ત છે એટલે શું? માત્ર બહારમાં તેની ઉપસ્થિતિ છે. એને આ કાચના ટુકડાઓને સાચું પૂછીએ તો એને હાથ પણ નથી લગાડ્યો. હવે આ કોને દેશે? સર્વજ્ઞ સિવાય હાથ નથી લગાડ્યો એટલે એને સ્પર્શતો નથી, અડતો નથી, એ રૂપે થતો નથી, આના કાર્યને કરી શકતો નથી. આ ફંડામેન્ટલ એક દ્રવ્ય ને બે દ્રવ્ય બંને જુદા જુદા છે. તો મારાથી ગ્લાસ ફૂટી ગયો એ તું લાવ્યો ક્યાંથી? પોઈન્ટ પકડાય છે કે નથી પકડાતો? અનબ્રેકેબલ બોલો, બ્રેકેબલ ગ્લાસ ફૂટે કે અનબ્રેકેબલ ફૂટે? બ્રેકેબલ ફૂટે કે અનબ્રેકેબલ ફૂટે? બંને ફૂટે. જેની જે પ્રમાણેની યોગ્યતા હોય તે પ્રમાણે થાય. તમારો બ્રેક અનબ્રેકેબલ બી બ્રેકેબલ થઈ જાય. કેમ બ્રેકેબલ થઈ જાય? એનામાં પણ પરિણમન નામનો ગુણ છે કે નહીં? એનામાં પણ દ્રવ્યત્વ ગુણ છે તો પરિણમન કરશે કે નહીં? એ પણ એક પૂતગલનો સ્કંદ છે. તો જે દરેક પૂતગલના પરમાણુ જે છે તે પણ જુદા જુદા, એનો કાળ પાકતા વિખરાશે કે નહીં વિખરાય? પણ પકડાય છે? શું કહેવા માંગે છે? તો કે છે કે એની એ પ્રમાણેની વ્યવસ્થા છે. તમારે ત્યાં તત્વાર સૂત્ર નો પાંચમો અધ્યાય ચાલી ગયો. પાંચમો અધ્યાય, હા છે ને, બહુ સરસ. તેની અંદર આખી દ્રવ્ય ગુણ પર્યાયની શું વ્યવસ્થા છે પૂતગલનું વિસ્તારથી વર્ણન છે. જરૂર તમે સાંભળજો. એની અંદર ફંડામેન્ટલ આ બધી આ બધા પોઈન્ટો છે ને એમાંથી નીકળશે, ખ્યાલ આવશે તમને. વાત આપણે શું ચાલી હતી? વાત એ ચાલી હતી કે જગતના તમે કોઈ પણ પદાર્થને તમે તેના સ્વભાવથી જોશો તો કે છે કે જયારે સ્વભાવનું એ જ રીતે એની યોગ્યતા પ્રમાણે જ એનું પરિણમન થવાનું છે તેમ જ થાય છે. જયારે એમ નિર્ણય થઈ જાય છે તો એ પદાર્થ સંબંધીનો આપણને કોઈ ભય જોવામાં આવતો. પોઈન્ટ પકડાય છે કે નહીં? એની કેટલી સુરક્ષા કરીએ? અરે તારે એટલે સુરક્ષા કરવાની જરૂર નથી. કેમ? કારણ કે દરેક જે એક એક ખુદગળ પરમાણુ જે છે તે પોતાના સ્વભાવથી સુરક્ષિત છે. એને કેવી રીતે પરિણમવું, એને કેવી રીતે ઉદયમાં આવવું, એની કેવી રીતે વ્યવસ્થા બનવી, તો કે છે કે દરેકે દરેક સિસ્ટમ, તો કે છે કે તે દરેકે દરેક ખુદગળ પરમાણુની અંદર બેસેલી છે. આ તો મારો વિકલ્પ છે કે આવી રીતે કરું તો આવી રીતે સરખી રીતે રહે. ના ના, સર્વજ્ઞ ભગવાન કહે છે કે દરેક દ્રવ્ય પોત પોતાની રીતે જ સરખી રીતે રહ્યા છે. અસરખી રીતે તો જગતની અંદર કોઈ દ્રવ્ય નથી રહ્યું. બધા પોત પોતાની રીતે સરખી રીતે રહે છે, કારણ કે એની અંદર એવી જાતના જેને કહેવાય કે ગુણધર્મો જોવામાં આવે છે. બરાબર? આ તો કયો પોઈન્ટ ચાલ્યો? આ આપણે કાલે ચાલી ગયો તો પોઈન્ટ, એને ફરીથી આપણે સરળ કર્યો કે આપણે સુરક્ષા અને અસુરક્ષા એ શબ્દનો પ્રયોગ આપણે જ્ઞાનમાં કેવી રીતે સમજીએ છીએ જગતની અંદર. પોઈન્ટ ફકાય? આ દાખલો કાચનો એટલા માટે યાદ આવ્યો કારણ કે તમારા બધાના ઘરોમાં કાચની વખરીઓ વધારે હોય, અમારે પાછો પ્રોબ્લેમ થોડો ઓછો આવે. અમારે ત્યાં બધા સ્ટીલ વાળા હોય, ગમે તેટલી થાળીઓ પછાડે તળે અમારે સામે ચાલીને તોડવી પડે કારણ કે નવી ના આવે પંદર વર્ષ સુધી. તો અમારી દશા આ છે, એટલે અમારે શોધવું પડે કે ભાઈ હવે આપણે શું લાવવું, તોડવા માટે શું લાવવું, કહેવાનું સમજાય છે? કે અમારા પરિણામ એટલા ખરાબ વિચલિત ન થાય, તમારે અહીંયા આગળ પડી જાય એટલે થોડા વિચલિત થઈ જાય, ખ્યાલ આવે કે? અને એમાંય વળી પાછું અમારે થોડાક જ વાપરે ને, સમજો ઘરમાં અમારે ત્યાં કાચનું ચલણ ઓછું, આખા ઇન્ડિયામાં કાચનું ચલણ ઓછું, કારણ કે ભય છે પાછો તૂટી ના જાય એટલે ઓછું, બીજું કોઈ કારણ નથી. પોઈન્ટ પકડાય છે? કેવાનો મતલબ એમ કઈ ઓછું એટલે કઈ બીજું કોઈ કારણ નથી, ભય 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 જ કારણ છે દરેક જગ્યાએ. તો કે છે કે અહીંયા આગળ અને એમાંય વળી પાછો આપણાથી જો બેનના પોતાથી તૂટ્યો હોય ને તો આપણને પછી એ દ્રવ્ય ગુણ પર્યાય બધું સમજાવવા દેશે. અને જો આપણાથી તૂટી જાય ને, ભાઈઓથી તૂટી જાય ને, તો આની બને. અને એમાંયનો જેને કામ કરવા વાળો ઘાટી હોય, અમારે ઘાટી શબ્દો શું, કામ કરવા વાળો માણસ, તો કે છે કે જે એમાંય ભૂલથી એનાથી તૂટી જાય તો પછી જોવાનું શું, ખ્યાલ આવે છે કે નહીં? કહેવાનું ન જાને કેટલાય કાંટ એ તોડી નાખે પાછી. કે આ બધું શું બતાવે છે? આ બધું શું બતાવે છે? વસ્તુ સ્વરૂપની જે વ્યવસ્થા છે એનું જ્ઞાન ન હોવાને કારણે આપણને ભય તો રહ્યા કરે છે. અને બીજું શું થાય છે? અનેક પ્રકારની આપણને કસાયો ઉત્પન્ન થાય છે. એની અંદર આપણો આત્મા હણાય છે. કાચનો ગ્લાસ તમારો સમજો કે 25 રૂપિયાનો 50 રૂપિયાનો રૂપિયાની ભાષામાં બરાબર કે નહીં, પરંતુ એને ફૂટતાની સાથે અહીંયા આગળ જે કસાયો થાય છે તો કે છે કે કેટલા રૂપિયાનું નુકસાન કર્યું. 25 રૂપિયાના ગ્લાસની સામે આ જીવ કસાઈ કરીને કેટલા રૂપિયાનું નુકસાન કરે છે? કરોડો રૂપિયાનું પોતાનું નુકસાન કરે છે. કરોડો રૂપિયા એટલે આ તો ભાવ સમજવો, ઘણું મોટું નુકસાન એ કરી બેસે છે. પણ જગતની સ્વતંત્ર વ્યવસ્થા જેમ છે તેમ જાણ, જ્યાં પણ નજર નાખો તો કે છે કે તે ફૂટગલનું પરિણમન છે. એમ એના સ્વરૂપથી આપણે જયારે સમજીએ છીએ તો કોઈ પણ પ્રકારનો ભય પણ નથી રહેતો અને કસાય પણ બીજી કસાયો પણ જોવામાં આવતી નથી. આવી રીતે શાંતિ મળે છે. સમજો, કોઈ એમ કે ના મને ગુસ્સો આવતો જ નથી, મારા માણસે ભલે તોડી નાખ્યો, ખ્યાલ આવે છે કે સમજ બરોબર ને? પરંતુ જેને કહેવાય કે મારા પરિણામ એ વખતે પણ શાંત રહ્યા, તો કે છે કે તમારી એ શાંતિ વાસ્તવિક શાંતિ નહીં ગણાય. એ તો એ વખતે તમારી કસાય એ જ ભાવે પરિણમવાની હતી, લેસ્યા એ વખતે તમારી મંદ ખાવાની હતી એટલે થઈ. બની શકે કે એમાં કોઈને તીવ્રતા અને કોઈને મંદતાનો ભેદ જોવામાં આવી શકે, પણ તમે ફંડામેન્ટલ આવી રીતે તમારે સમજવું પડશે કે એ વખતે એની પર્યાયની એવી યોગ્યતા થવાની હતી એટલે થઈ છે. આમ જયારે જોઈશું સાંભળજો બરોબર, તો શું થશે કે બીજા કોઈનો દોષ નહીં જોઈએ. એક બીજો પોઈન્ટ યાદ આવી ગયો, અહીંયા તમે શાંતિ તો રાખો છો, તમારા માણસથી ગ્લાસનો કાચ આ કાચનો ગ્લાસ ફૂટી ગયો તો તમે શાંતિ તો રાખી, એમ હોવા છતાં પણ મિથ્યાત્વ અને અજ્ઞાન ઉભું રાખ્યું કે આનાથી ફૂટ્યો. પકડાય છે? આ બીજો પોઈન્ટ પકડાયો? ફરીથી જરા ઉપયોગ લગાવજો. જો ચર્ચાની અંદર આપણે ધીરે ધીરે તત્વ પણ મૂકીએ છીએ તો તત્વ તરફ આપણું ફોકસ જવું જોઈએ અને આનું ચિંતનનો પ્રકાર બનાવવો જોઈએ. ઉદાહરણ ભલે એક આવે, પણ ઘરની અંદર શાંતિથી બેસીને આખા દિવસ દરમિયાન તમારા જે પરિણામ ચાલે છે એ અહીંયા આગળ કેવી કેવી ઘટનામાં કેવા પરિણામ ચાલે છે અને એ વખતે મારે કેવો વિચાર કરવો, વસ્તુ સ્વરૂપથી કેવો વિચાર કરવો, શકે છે કે એ જ આપણો ખરો અભ્યાસ છે. આ તો બધું થિયરી છે. અહીંયા આગળ પ્રેક્ટિકલ તો તમે ઉભા થઈને પછી અહીંયા આગળ પોતાના જીવનમાં એપ્લાય કરો અને કસાય આપણી શાંત થાય તો કામની. પણ ઓલાનો દોષ જોતા રહીએ, સાંભળજો, ઓલાનો દોષ. એક બીજી પાછી વાત યાદ આવી, અમારા એ બૈરા બોલે ના પાછા કાચનો ગ્લાસ ફૂટી જાય તો પૂછો કેમ? કારણ કે જો બોલીએ ને તો અમારી જ્યાંથી એવી સિસ્ટમ છે કે ઓલો ઘાટી બીજે દિવસથી આવવાનું બંધ કરી દે અને એને એનો ભય હોય કે હું કઈક બોલીશ ને તો વળી પાછો કાલથી આવવાનું બંધ કરી દે, તો આ બધા ઝાડુ પોતાને વાસણ કોને કરવા પડે? એટલે કે મારે કરવા પડે. એટલે આપણને શું લાગે કે આપણા બૈરા કેટલા આ બધા સંલ્ય પડ્યા છે? બહુ સમજવા જેવી વાત છે. જીવને એમ લાગે કે હું શાંતિથી જીવું છું, મેં ગુસ્સો ના કર્યો. ના, તે ગુસ્સો ના કર્યો એમ નથી, તે ગુસ્સો દબાવ્યો છે અને તે તારું અજ્ઞાન તો ઉભું રાખ્યું છે કે આના કારણે કાચનો ગ્લાસ ફૂટ્યો છે. પરંતુ તને લોભ છે, કાલે એને ફરીથી બોલાવવાનો છે, એટલા માટે તું બોલી નથી. પણ અંદરમાં મિથ્યાત્મ ઉભું છે કે આના કારણે ફૂટ્યો અને અંદરમાં કસાય પણ ઉભી છે, પણ તે વર્તમાનમાં શું કરી દીધી છે? દબાવી દીધી છે. તત્વને કેવી રીતે સમજવું? કસાઈઓને દબાવવાની નથી, એટલે જડ મૂર્તિ શું કરવાની છે? ઉખાડીને ફેંકી દેવાની છે. આ રીતે તત્વને સમજવાનું છે. બરોબર? હવે જુઓ બીજો પોઈન્ટ કયો હતો? વેરી ગુડ. એટલે છે કે બહારના જે સંયોગ અથવા તો બહારની જે સુરક્ષા જે છે, તો કે છે કે એ બધી જે સુરક્ષા જે છે તે પુણ્ય અને પાપને આધીન છે. તું ગમે તેટલું કે છે કે તું બહારની અંદર ધ્યાન રાખે, ગમે તેવી અવસ્થા બની જાય તો પણ કે છે કે તે તારા હાથની વાત નથી. અનેક પ્રકારના ઉદાહરણ આપ્યા, સમજો. એક વિડીયો વાયરલ થયો હતો દિલ્હીની અંદર, સાચી ઘટના છે, લગભગ 6 મહિના થઈ ગયા હશે. દિલ્હીની અંદર એક મહિલા જેવી અહીંયા સમજો કે આપણે પાર્ક હોય ને, જેમ નેશનલ પાર્ક ની બધા તમારે પાર્ક હોય ને, તો એક મહિલા જેવી સમજો કે ગાડીમાંથી ઉતરી, આ બિલકુલ સાચી ઘટના છે, જેવી ગાડી ઉભી રાખી, ગાડીમાંથી દરવાજો ખુલ્યો અને જેવો બાર પગ મૂક્યો છે ત્યાંથી સમજો કે સિંહે એના ઉપર તરાપ માર્યો છે. ફટ કરતા લઈ ગઈ અને ફટ કરતા એને પકડી લીધી અને અહીંયા આગળ ફટ કરતા સિંહ ચાલ્યો ગયો મંગલની અંદર, જેને કહેવાય કે તે પ્રમાણે અહીંયા આગળ ફાડી નાખ્યો. વિચાર કરો, અહીંયા આગળ હજી આમ હજી તો બહાર નીકળે, ડોક્યુ કરે, ડોક્યુ કરવાની પહેલા આમ આમ જોવે, એની પહેલા તો બધો તરાપ મારીને એ જીવ અહીંયા આગળ લઈને ચાલ્યો જાય છે. તું ક્યાં સુરક્ષિત છે? તું આ સ્વભાવનું ચિંતન કર. એટલે કે એ વખતે ગમે તે થઈ જાય, ફાડી નાખે, તો પણ મારો આત્મા તો ભલે આ દેહ એના મોઢામાં છે, એમ હોવા છતાં પણ મારો આત્મા તો મારા ધર્મોથી જ સુરક્ષિત. શ્રીમદ રાજચંદ્રજી હતા ને, શ્રીમદ રાજચંદ્રજી ક્યાં આગળ ધ્યાન ધરતા હતા? બોલો ક્યાં ધ્યાન કરતા હતા? તો કે છે કે જંગલમાં ધ્યાન, ગુફાઓમાં જતા હતા કે નહીં, કેવાનો મતલબ? અને ગુફાઓમાં કોણ આવે? આપણે જોવા જઈએ ગુફાઓને કોણ આવે ત્યાં આગળ એકાંતમાં કોણ આવે? તો કે છે કે પરમ મિત્ર ને જાણ્યા પામે યોગ જો. જુઓ તો ખરા, વચનો એમને નથી નીકળતા. એમ જેને કહેવાય કે અંદર માં તૈયારી વગર, એટલે કે જંગલ શું, તૈયારી વગર તો આપણે ઘરમાં સરખી રીતે નથી બેસી શકતા. તો કે જંગલ ની વાત તો બહુ દૂર રહો. અને અહીંયા આગળ કે છે કે સ્વરૂપ ધ્યાન કરવા માટે ગુફાઓની અંદર જેને કહેવાય બેસી જાય છે, એ વખતે પણ શ્રીમદ રાજચંદ્રજી એમ વિચાર કરે છે કે આ સંયોગમાં ભલે બહારની ગુફા છે, હકીકતમાં તો હું મારી ચૈતન્ય ગુફામાં બેસેલો છું અને આ ચૈતન્ય ગુફાની અંદર હું એટલો બધો સુરક્ષિત છું કે બહારની અંદર ગમે તેટલા વાઘ વરુ આવી જાય તો જે પણ ભક્ષણ કરશે તો આ દેહને ભક્ષણ કરવા વાળા છે, મારો આત્મા તો અસ્પર્શ સ્વભાવી છે, એને રંશ માત્ર પણ ક્રેશ પડવાની. આવી તૈયારી જોઈએ. ગમે ત્યારે ગમે તે ઘટના બને, સિંહ આવી જાય, વાઘ આવી જાય, ઉલ્કાપાત થઈ જાય, વીજળી પડી જાય, ગમે તે દશામાં ચાલ્યા જાય તો પણ શું છે? તો કે તો પણ એ છે કે પોતાનો જે ચૈતન્ય સ્વભાવ છે તે પોતાના ધર્મોથી સુરક્ષિત છે, કારણ કે બહારની જે સુરક્ષા જે છે તે પુણ્ય પાપને. હવે ચાલ્યા જવાનો નિર્ણય કરીને કોણ ગભરાવે છે? અનંતસરાનો જીવ, નામ સાંભળ્યું અનંતસરાનો જીવ? અનંતસરાનો જીવ ચક્રવર્તીની પુત્રી હતી અને ચક્રવર્તીની, જો પુણ્ય પાપના ખેલ, ચક્રવર્તીની પુણ્ય છોકરી હતી છતાં પણ ચક્રવર્તીનું પુણ્ય એને કામમાં નતું લાગ્યું. અને અહીંયા આગળ શું થઈ ગયું કે કોઈ વિદ્યાધર રાજા આવીને સમજો કે ઉપાડી ગયું કોઈ ઉપસર્ગ થયો છોકરી ઉપર, અને અહીંયા આગળ ગમે ત્યાં જેને કહેવાય કે એ પ્રમાણે વન જંગલમાં નાખી દીધી. અને કેટલાય વર્ષો સુધી, જેને કહેવાય ને કે ઘણા ઘણા વર્ષો સુધી શું થયું? તો કે છે કે તે જંગલ ની અંદર એને રહેવું પડ્યું. હવે અહીંયા આગળ ચક્રવર્તી શું કરે? તો ચક્રવર્તી જેવા ચક્રવર્તી ને પણ શું કર્યું? એક બાજુ છ ખંડ જીતવા નીકળવા વાળો ચક્રવર્તી આજે અહીંયા આગળ કે છે કે પોતાની છોકરીને જીતવા માટે, મતલબ કે શોધવા માટે નીકળ્યો. અને અહીંયા આગળ નીકળે છે, અહીંયા ભટકે છે, અહીંયા ભટકે છે. ઘણા ઘણા સમયે પછી શું થાય છે કે કોઈ સમાચાર મળતા એને અહીંયા આગળ ખ્યાલ આવે છે કે મારી છોકરી તો અહીંયા કસે પડી ગઈ હોવી જોઈએ. અને ત્યાં આગળથી ચક્રવર્તી પછી તે બધા સૈન્યને લઈને આવે છે. અહીંયા આગળ અનંતસરાનો જીવ, અને એ અનંતસરાનો જે જીવ હતો તો એ વખતે શું થઈ ગયું? તો કહે છે કે એ વખતે અહીંયા આગળ અજગરના મોઢામાં આવી જાય છે. અને અજગરના મોઢામાં આવી જાય છે તો અડધું જે મોડું હોય છે એનું મોડું, તો કે છે કે એ છોકરીનું અડધું મોડું એ કે છે કે બહાર જોવામાં આવે છે. અને અડધી જે શરીર આ દેહ એ ક્યાં જોવામાં આવે છે? તો કે છે કે અજગરના મોઢાની અંદર જોવામાં આવે છે. છોકરીનું અડધું મોડું બહાર અને એની બોડી એ કે છે કે અજગરના મોઢામાં પડે છે. અહીંયા આગળ ચક્રવર્તીનો જીવ આવે છે અને પોતાની કન્યાને જોવે છે અને જોતાની સાથે અહીંયાથી બાણ ચલાવે છે અને અજગર ઉપર લગાવવા જાય છે. અને અહીંયા આગળ અનંતસરાયને ના પાડે છે કે પિતાજી આને મારશો માં? કેમ નહીં? કારણ કે સમજો એ કે છે કે આ મારા પૂર્વકૃત પાપના પરિણામનું ફળ છે. તૈયારી તો જોઈએ મોઢામાં. અજગરો તો હજી સાચુકલા તો જોયા બી નથી, અને આપણે તો જોયા નથી અને ખાલી વાત સાંભળીએ તો અહીંયા આગળ રોમટા ઉભા થઈ જાય છે. બહુ સમજ્યા? અને એ જીવે તો ખરેખર જેને કહેવાય કે તેને તો પોતે અજગર જોયો છે એમ નહીં, પણ અજગરના મોઢાની અંદર એને અડધો તો પ્રવેશ કરી દીધો છે. અને સાંભળજો બરોબર. અને એ જ વખતે શું કરે છે? એટલે કે મારી આવી જ પ્રકારે પાપનો ઉદય છે, એમાં આ અજગરના જીવનો કોઈ દોષ નથી, મેં હું આને અભયદાન આપવા માંગુ છું. જો અને અભયદાન આપે છે કે કોઈ બી હિસાબે આને મારા પ્રાણાંત તો થવાના છે, પણ મારું જે છે થાય તે કે અજગરને કંઈ પણ કરતા નહીં. આમ પુણ્ય અને પાપની વ્યવસ્થા એના હૃદયમાં બિરાજમાન હતી, કારણ કે હે પિતાજી તમારું એક પણ પુણ્ય અત્યારે મને બચાવી શકવા સમર્થ નથી. અને શાંત ભાવે આને અભયદાન આપે છે અને અહીંયા આગળ દેહ છોડે છે તો કોણ થાય છે? આગામી કાળની અંદર લક્ષ્મણની અહીંયા આગળ જેને કહેવાય કે કન્યા વહુ થાય છે. એ પ્રમાણે એને એવું પ્રમાણે જેને કહેવાય કે અહિલ્યા, તો કે છે કે એ પ્રમાણેનું પુણ્ય બાંધે છે અને એ પ્રમાણેની જેને કહેવાય કે આખી પછી એક ઘટના છે. કહેવાનો મતલબ આ શું બતાવે છે? આ બધા ઉદાહરણ શું બતાવે છે? આ બધા ઉદાહરણ સાચા થયેલા બતાવે છે. જેમ આપણે જોઈએ છીએ કે નહીં કોઈનું એક્સિડન્ટ, તો કોઈનું એક્સિડન્ટ છે સાચી વાત છે કે હંબગ વાત છે? તો સાચી વાત છે. કોઈને મરતા જોઈએ છે તો સાચી વાત છે કે હંબગ વાત છે? એમ અહીંયા આગળ કે છે કે આવી જે બધી ઘટના બને છે તે સાચી વાત છે કે હંબગ વાત છે? એટલે કે આ બધી જ ઘટના એ કે છે કે હંબગ જેવું કઈ છે જ નહીં. અહીંયા તો ખરેખર આ બધી જ ઘટના પુણ્ય પાપ અનુસાર સાચી રહે છે. આ વાત થઈ ગઈ કોની? એટલે કે આ બધી વાત થઈ ગઈ અહીંયા આગળ બહારની વ્યવસ્થાની, બરાબર છે? મને મતલબ હવે જોવો આ પ્રમાણે. હવે ત્રીજો બિંદુ, ત્રીજો બિંદુ શું હતો? બહુ સરસ. એટલે છે કે પરિણામ, એટલે કે છે કે અહીંયા આગળ પોતાનામાં ઉત્પન્ન થતા જે પરિણામ જે છે, તો કે છે કે તે પરિણામ કોને આધીન છે? કાલે વાત કરી હતી એનું કારણ શું? પરિણામોની સુરક્ષા, બરોબર, પરિણામોની જે સુરક્ષા જે છે, તો કે છે કે તે કોના આધીન છે? તો કે છે કે અંદરમાં રહેલા પરિણામોની સુરક્ષા એ મોહના સદભાવ અને અભાવને આધીન છે. આ પોઈન્ટ અગત્યનો છે અને ઇમ્પોર્ટન્ટ છે ને અહીંયા આગળ ધ્યાન રાખવાનું છે. પહેલો નંબર અને બીજા નંબરના પોઈન્ટ એ તત્વ સંબંધી છે અને બહારની જે વ્યવસ્થા જે છે તે જ્ઞાનનું ગે વધાવવાની સંબંધી છે. હવે જુઓ, મુનિરાજ છઠ્ઠા ગુણસ્થાને સુરક્ષિત કે સાતમા ગુણસ્થાને સુરક્ષિત કે બંને ગુણસ્થાનમાં સુરક્ષિત? પ્રશ્ન ફરીથી, મુનિરાજ છે, મુનિરાજ, મુનિરાજનું ગુણસ્થાન આપણે અત્યારે છઠ્ઠું સાતમું સમજીને ચાલીએ, બરાબર. હવે છઠ્ઠા સાતમા ગુણસ્થાન વર્તી જે મુનિરાજ છે, તો કે છે કે છઠ્ઠા ગુણસ્થાનમાં સુરક્ષિત, સાતમા ગુણસ્થાનમાં સુરક્ષિત છે કે બંને ગુણસ્થાનોમાં સુરક્ષિત છે? પ્રશ્ન સમજાય છે બધાને? સાતમા ગુણસ્થાને કયો ઉપયોગ હોય? શુદ્ધ ઉપયોગ હોય, બરાબર, બરાબર. છઠ્ઠા ગુણસ્થાને કયો ઉપયોગ હોય? શુભ ઉપયોગ હોય. છઠ્ઠા ગુણસ્થાને પંચ મહાવ્રત નો જે વિકલ્પ ઉત્પન્ન થાય, અઠ્યાવીસ મૂળગુણ પાડવાના જે ભાવ ઉત્પન્ન થાય, તેને આપણે શુભ ઉપયોગ કહેવામાં આવે છે. સાતમા ગુણસ્થાને એ મુનિરાજને આ શુભ ઉપયોગથી લક્ષ્ય હટી જાય અને અહીંયા આગળ સ્વરૂપની અંદર લીન થાય એ વખતે એમને શુદ્ધ ઉપયોગ જોવામાં આવે છે. હવે આપણે પ્રશ્ન કર્યો કે મુનિરાજ છઠ્ઠા ગુણસ્થાનમાં સુરક્ષિત કે સાતમા ગુણસ્થાનમાં સુરક્ષિત? બોલો. હવે કારણ કે આપણે એની ફોર્મ્યુલા શું બનાવી હતી કે અંદરના જે પરિણામ જે છે તે મોહના સદભાવ અને અભાવને આધીન છે. અહીંયા આગળ કે છે કે છઠ્ઠા ગુણસ્થાને અહીંયા બુદ્ધિપૂર્વક રાગ જોવામાં આવે છે. કયો સરાગ કીધો? છઠ્ઠા ગુણસ્થાને બુદ્ધિપૂર્વક, કારણ કે જે પાંચ મહાવ્રતનું પાલન કરે છે ને એ બુદ્ધિપૂર્વક કરવામાં આવે છે, જોડાય છે. એ રાગમાં જેને કહેવાય પોતાનો ઉપયોગ એમાં જોડાય છે તેને કહેવાય બુદ્ધિપૂર્વકનો રાગ. સાતમા ગુણસ્થાનમાં એવું થાય છે કે એ રાગ તો છે પરંતુ રાગની અંદર ઉપયોગ જોડાતો નથી. એ ઉપયોગ કોની સાથે જોડાય છે? આત્મા સાથે જોડાય છે. રાગ હોવા છતાં પણ ત્યાં આગળ ઉપયોગ જોડાતો નથી, આત્મા સાથે જોડાય છે. માટે તે વખતની દશાને વિકરાગ દશા, નિર્વિકલ્પ દશા કહેવામાં આવે છે. એક વિકલ્પવાળી દશા છે છઠ્ઠા ગુણસ્થાનમાં અને એક નિર્વિકલ્પ દશા જે છે સાતમા ગુણસ્થાનમાં. અહીંયા આગળ મુનિરાજ પોતે શું મહેસૂસ કરે છે સાંભળજો, મુનિરાજ પોતે શું મહેસૂસ કરે છે? અહીંયા આગળ મુનિરાજ કહે છે કે હું છઠ્ઠા ગુણસ્થાનમાં અસુરક્ષિત છું અને સાતમા ગુણસ્થાનમાં સુરક્ષિત છું. આમ કેમ જોવે છે? કેવી રીતે જોવે છે? સમજો બરોબર. એક બાજુ સમજો કે મુનિરાજ છે. અહીંયાથી એ જીવને કોઈને પૂછવામાં આવે કે મુનિરાજ સુરક્ષિત છે કે અસુરક્ષિત, તો અહીંયાથી એક વ્યક્તિ એમ જવાબ આપશે, સમ્ય જ્ઞાની પુરુષ એમ જવાબ આપશે કે અહીંયા આગળ જે મુનિરાજ છે, તો કે છે કે એ મુનિરાજ અહીંયા આગળ ભલે છઠ્ઠા ગુણસ્થાનમાં આવી ગયા, ભલે છઠ્ઠા ગુણસ્થાનમાં સાતમામાંથી આવી ગયા, એમ હોવા છતાં પણ કે છે કે તે શ્રદ્ધાથી સુરક્ષિત છે. ભલે ઉપયોગ સ્ખલિત થયો, સાતમામાંથી છઠ્ઠા ગુણસ્થાનમાં આવ્યા, તો સાતમામાંથી છઠ્ઠામાં આવી જાય તેથી કઈ સમ્યક દર્શનથી પડી જાય એમ બનતું નથી. આમ અહીંયાથી કોઈ જવાબ એમ પણ આપી શકે કે જે મુનિરાજ જે છે કે ભલે ચારિત્ર ગુણની અંદર એનું સ્વભાવરૂપ પરિણમન ભલે જોવામાં આવે, એમ હોવા છતાં પણ કે છે કે તે પોતે અહીંયા આગળ શ્રદ્ધાથી સુરક્ષિત છે.
દાગીના આત્મા કેવા છે? એટલે કે જુદા જુદા છે. કેવા છે? જુદા જુદા છે. કેવા છે? છૂટા પડેલા છે. છૂટા જ છે, છૂટા પડેલા નહીં. એ તો કેવા છે? છૂટા જ છે. હવે જો અજ્ઞાન, અજ્ઞાન દશામાં દાગીના ને કોના માયના? પોતાના. હકીકતમાં વસ્તુ શું છે? પોતાનું શું છે? જ્ઞાન. દાગીનાને કોના માયના? પોતાના. અને પોતાનું તો શું છે? જ્ઞાન. હવે જેવા દાગીનાને પોતાના માને છે તો તરત જ અહીંયા ભય શું થાય છે? એ ભાઈ ઉભો થઈ જાય છે. એ ભય ઉભો થઈ જાય છે. અને કેવો ભય રહે છે? કે આ દાગીના ચોરાય તો નહીં જાય. ખબર પડશે. એક વાત છે, આપણને લાગે ભયનું પ્રકરણ, પણ પાપ મિથ્યા થોડું બંધાય. કોઈ પકડાય છે શું કેવા માંગે છે, અને મિથ્યા થોડું પાપ એટલે મોટું પાપ બંધાય. આ આ આ જે બુદ્ધિ જે છે, આ પણ દ્રવ્ય છે મારા, આ રૂપિયા મારા ચોરાઈ તો નહીં જાય ને, આ દાગીના મારા ચોરાઈ તો નહીં જાય ને, આ બધા મારા હૈરા અને ઝવેરા કે ચોરાઈ તો નહીં જાય ને, મારી મિલકત ચોરાઈ તો નહીં જાય ને, પણ તું મારા પણ આનું લેબલ ક્યાં લગાડે છે, એ તારી ચીજ ઉપર લગાડે છે કે અન્ય દ્રવ્યમાં લગાડે છે, એ તો પહેલા તું નક્કી કર. તારે મો પર અહીંયા આગળ પ્રહાર કરવાનો છે. હવે તું ગમે તેટલું તું વિચાર કરે, પણ તું દુનિયાના કોઈ પણ જગ્યાએ ચાલ્યો જઈ તો હવે તને ભય પણ સાથે સાથે રહેવાનો છે. જો સાંભળજો, આપણે બધા આપણો જે બહારનો જે જળ વૈભવ છે જે કહેવામાં આવતો આપણો, આપણે એક જગ્યાએ થી બીજી જગ્યાએ જઈએ છીએ બરોબર ને, તો એ બધું જ સાથે લઈને જઈએ છીએ, પણ એ સંબંધીનો ભય સાથે આવે છે. કેમ આવે છે? અરે કેમ આવે છે? કેમ આવે છે? કારણ કે એ બધા પદાર્થોનો શું પડેલો છે. હવે ભયને દૂર કરવાનો ઉપાય શું છે? કે આપણે બધું ના રાખીએ એમ. અરે તારા હાથની વાત નથી, એ રહેવાનું હશે તો રહેવે છે, અને જવાનું હશે તો જશે. તારે શું કરવાનું છે? તારે એ સંબંધીનો મોહ છે તેને કાઢી. એમ કેમ કે એ બધું તો અમે તારામાં નથી. ભલા માણસ પોઈન્ટ પકડાય છે શું કહેવા માંગે છે? હા, એક પણ પરમાણુ કે છે કે તારા દ્રવ્યમાં નથી, તારા ક્ષેત્રમાં નથી, તારા કાળમાં નથી, તારા ભાવમાં નથી, એ બધું શું છે? એટલે કે એ વસ્તુ તો જુદી ચીજ છે. એટલે કે આવી રીતે વેદ વિજ્ઞાન કરે તો આ મારી ચીજ ચોરાય તો નહીં જાય ને, એની જાતનો ભય જોવામાં આવશે. ચાલે છે કે નહીં? એ તો ઇન્ડિયાની અંદર રેલવે સ્ટેશન છે, એ રેલવે સ્ટેશન ની અંદર લગભગ જયારે જયારે પણ ત્યાં આગળ આપણે જઈએ, નામ આપું છું બરોબર કે નહીં, કારણ કે તમે બધા આવો તો તમને બધાને પણ ખ્યાલ રહે બરોબર. તો જયારે જયારે પણ સમજો કે આપણે એ જગ્યાએ જઈએ છીએ, ત્યારે ઘરથી સ્પેશિયલ સલાહ આપવામાં આવે છે. કઈ સલાહ આપવામાં આવે છે? ધ્યાન રાખજો બરોબર. ભગવાન જાણે ભગવાન આત્માનું ધ્યાન રાખજો એમ કહે છે. આ બધા સંયોગોનું ધ્યાન રાખજો. સંયોગોનું ધ્યાન તું રાખી શકતો નથી, અને અંદરમાં કે છે કે તમે ભય ઉત્પન્ન ના થાય તેનું ધ્યાન રાખજો. હકીકતમાં તો સર્વજ્ઞ ભગવાન તો આમ કે છે, પરંતુ ઘરવાળા શું કે છે? ઘરવાળા શું કે છે કે તમારા દાગીનાનું, અરે તમારા દાગીનાનું ધ્યાન રાખજો. અને રેલવે સ્ટેશન નું નામ છે મથુરા. નામ સાંભળી છે બધાએ? બધા સાંભળ્યું છે મથુરા? એ અત્યારે દિલ્હી આગળ જ છે, મતલબ દિલ્હી ને બધા એરિયાની અંદર છે ને, કહેવાય કે નસીબ. હવે ત્યાં શું છે ખબર છે? ખગોળની ટોળીઓ છે, થક થક ચોરી કરી જાય એવા બરાબર ને. એટલે ખગોળ ની ત્યાં આગળ શું છે? એટલે કે બધી ચોરીઓ છે. અને હકીકત છે, અમે અહીંયા આગળ અમે ગયા હતા, આપણે મંગલાયતનમાં પ્રતિષ્ઠા હતી ને, દિલ્હીમાં મંગલાયતન છે, એટલે કે ત્યાં પ્રતિષ્ઠામાં ગયા હતા. તો જેટલા પણ 22 જણ હતા, તો બધા જણા હતા ને, તો બધાને ઘરે થી કહેવામાં રાખીશું. શું કહેવામાં રાખીશું બરાબર ને? કે તમારા દાંડીના મેં શું કહ્યો? એટલે કે ધ્યાન રાખજો બરોબર. કે કહેવાનો મતલબ હવે સામે છે બરોબર. હવે જેવા અહીંયા આગળ સમજો કે અમે રિટર્ન થયા હતા, તો રિટર્ન થતાની સાથે અમારી મથુરાની ટ્રેન હતી, કારણ કે અમે મંગલાયતન છે અને મથુરા આવી ગયા હતા, એ થોડો રસ્તો લીધી પડી જાય. અને તરીકે મતલબ દિલ્હી લતા ગયા, તો અહીંયા આગળ મથુરામાં આવી ગયા, અને અહીંયા આગળ બધા સમજો ને આ રીતે કોમર્સ બધા બોર્ડ ફરીને સમજો કે આ રીતે બધા બારી છે બારી છે શું કર્યું, બધા સામાન આમ મૂકી દીધું. આ તમને બી બતાવી દઉં ને, એટલે તમને ખ્યાલ આવે કે કેવી રીતે મૂકવાનું. બરાબર. હવે શું કર્યું? અહીંયા ઉભોરે અહીંયા ઉભોરે અહીંયા ઉભોરે અહીંયા ઉભોરે અહીંયા ઉભોરે અહીંયા ઉભોરે બધા રીતે બરાબર ને. બધા શું કરે? બધા એકબીજાના સામાન નું શું કરે? ધ્યાન રાખે બરાબર. ઠીક છે બરાબર. અને ભય તો ખરો જ પાછો, ધ્યાન રાખવા છતાંય ભય તો ખરો જ, કે કોઈ પણ ચોરી ના લે બરાબર. કે હવે શું થયું કે અહીંયા આગળ ગાડી આવી, સાંભળજો બરોબર. અહીંયા આગળ સમજા આગળ દિલ્હીથી ગાડી આવી બોમ્બે જવા માટે, અને જેવી અહીંયા આગળ ગાડી આવી, તમે મને નથી ખબર પડતી એ કે હવે આનું ધ્યાન રાખે કે આનું ધ્યાન રાખે. પણ પકડે છે કે ચડવાની એ છે, અને મથુરાની અંદર ઓછા સમય જ ઉભી રહે, અને ઓછા સમયની અંદર બારી છે જેને પોતાના દાગીના લઈને પણ અંદરમાં જતું રહેવાનું છે. હવે અહીંયા આગળ સમજ્યા, સાચી ઘટનાની વાત કરું છું. અહીંયા આગળ શું કર્યું કે જરાક ગાડી આવી ત્યારે હવે શું કરે? બધા એકબીજાના સામાનનું ધ્યાન રાખે. નાના એકબીજાના સામાનનું ધ્યાન રાખે. હવે શું થઈ ગયું? હવે શું થઈ ગયું? પકડે આ શ્વાસ દુનિયા કે અહીંયા બધા બહુ પોતાનું સામાન ધ્યાન રાખવા ગયા, તો એમાંથી એક જણને છોડીને, હવે સાચી વાત કહું છું, બાકીના બધાએ શું કર્યું ખબર છે? બધાએ શું કર્યું કે બધાએ પોતપોતાના સામાનનું ધ્યાન રાખ્યું, અને એક બેને જે એ બીજાનું ધ્યાન રાખ્યું, જરાક મોડું આમ કર્યું, સમજો જરાક મોડું આમ કર્યું, પાછળથી ફટ ખતા બેસાડી છે. અને બિલકુલ સાચી રચના છે. હવે અહીંયા લખશું થઈ ગયું એટલે કે બેગ શું થઈ ગઈ, એટલે કે જતી રહી. પણ એ બેન શું હતા, એટલે કે તત્વના અભ્યાસી હતા. અને એ ભાઈ પણ હતા એમના વર, તો કે છે કે એ પણ શું હતા, એ આપણે દેવલાલીના ટ્રસ્ટી પણ છે. તો કે છે કે શું હતા, તો કે છે કે તત્વના અભ્યાસું થયું. તરત જ એમને સમાધાન કર્યું. શું સમાધાન કર્યું, એટલે કે તારી હતી જ નહીં. આ જવાબ આવો જોઈએ, રણકાર આવો જોઈએ, માચીને સાંભળજો. તારી હતી જ નહીં. બીજો જવાબ, હજી પરિણામ શાંત નથી થયા, હજી સમજો પરિણામ નથી શાંત થયા. તો એમને એ પ્રમાણે કીધું, અરે વાંધો નહીં, જૂની ચાલી ગઈ સાડીઓ, એટલે કે નવી આવી છે. જો સમાધાનના અનેક પ્રકારના જેને કહેવાય કે એ પ્રમાણે વિચારધારા આપણી જોવામાં આવે. એ વખતે મને શું વિચાર સાંભળજો, અરે આ જે મથુરાનું સ્ટેશન છે એ તો વૈરાગ્ય પ્રધાન. આ મથુરાનું સ્ટેશન કેવું છે, વૈરાગ્ય પ્રધાન છે. અને આ સ્ટેશનનું નામ મથુરા ના હોવું જોઈએ, આ સ્ટેશનનું નામ તો નિદ્રા સ્ટેશન હોવું જોઈએ. કેમ નિદ્રા સ્ટેશન હોવું જોઈએ, કે જેની જેની પણ બેગ જાય છે તેની શું થઈ જાય છે, કર્મોની, એટલે કર્મોની નિદ્રા થઈ જાય છે. એક દિલ્હીનું સ્ટેશન છે, એક મથુરાનું સ્ટેશન છે. મથુરામાં શું થાય છે, એટલે કે સામાન ચાલ્યો જાય છે. દિલ્હીમાં શું થઈ જાય છે, સામાન લેવાનું થઈ જાય છે. અને દિલ્હી કયું સ્ટેશન છે, બંધનું સ્ટેશન છે. અને મથુરા કયું સ્ટેશન છે, નિદ્રાનું સ્ટેશન છે. જેટલો જેટલો પણ જે રીતે પણ સામાન જવાનો હોય, જે રીતે જેનો કાળ પાક્યો હોય, જેટલો જેટલો સામાન જવાનો હોય, સાંભળજો બરાબર, જે જે સામાનનું ક્ષેત્રાંતર થવાનું હોય તે તેની યોગ્યતા પ્રમાણે ક્ષેત્રાંતર થવાનું છે. અને આટલો સુંદર અવસર આવ્યો છે કે અહીંયા આગળ તત્વજ્ઞાનની પ્રાપ્તિ છે, ભલે સમજણમાં ભલે વિકલ્પાત્મકમાં, તો અહીંયા આગળ શું થઈ ગઈ, મારા જૂના કર્મોની શું થઈ ગઈ, કેવી રીતે ચિંતન કરીશું, શું કહીશું, આ કયું સ્ટેશન છે, કયું સ્ટેશન છે, ગમે ત્યારે મથુરા સ્ટેશન યાદ રાખશું, ગમે ત્યારે મથુરા જાઓ ત્યારે નહીં, અરે જીવનની અંદર કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ જગ્યાએ ઉભા રહી જાઓ ત્યારે હંમેશા જોજો કે આખું જગત છે તે મારા માટે કયું સ્ટેશન છે, એ કઈ નિદ્રા છે. ઘરમાંથી ચોરી થઈ ગઈ તો ચોરી થઈ ગઈ તો મારા માટે ઘર કયું છે, તો કે નિદ્રા સ્ટેશન. દાગીના જતા રહ્યા, અહીંયા ઘરું કરી દીધું, મોડું અહીંયા પેક કરી દીધા, બધા છોડો આવી ગયા, લૂંટી રહ્યું, કયું સ્ટેશન છે, અરે કયું સ્ટેશન છે, નિદ્રાનું સ્ટેશન છે. બોલો અહીંયા આગળ ભાઈ રે કે ના, આ જોવાનો દ્રષ્ટિકોણ છે. શું ચિંતન કરીશું આપણે, કેવી રીતે પ્રેક્ટિકલ બનીશું, બોલો કેટલો કકરાટ કરીએ તો ગયેલી વસ્તુ પાછી આવે, બરાબર કે નહીં, કેટલો કકરાટ કરીએ તો કહે છે કે એ પ્રમાણે. અરે કકરાટ કરવાથી શું થાય, સાંભળજો બરોબર, કકરાટ કરવાથી શું કરે છે, સત્તામાં પડેલું પુણ્ય પણ કે છે કે પાપમાં સંતુલિત થઈ જાય. ઉદય છે, ઉદયની વિચિત્રતા છે, એ પદાર્થનો સંયોગ મારી જોડે એટલો જ સમય રહેવાનો હતો. જેમ આ દેહ છૂટે છે, સાંભળજો, જેમ દેહ છૂટે છે તેવી રીતે શું આ બધા પદાર્થો પણ નહીં છૂટે. અને દેહ તો છૂટશે ત્યારે છૂટશે, બહારના પદાર્થોની તો એવી વ્યવસ્થા છે કે દેહ તો પણ ચાલ્યા જાય અને દેહની સાથે પણ ચાલ્યા જાય, આવી જેની વ્યવસ્થા છે. આજે તારું તું ઘરાક છે, આજે તારા ક્ષેત્રમાં સંપર્ક થયો છે, આ પ્રતિબંધના પરમાણુ જે છે તે કે તારે શું થશે, એટલે કે અન્ય ક્ષેત્રે ચાલ્યા જશે, અન્ય લોકોનો અહીંયા આગળ સંપર્ક થશે. દુનિયાની અંદર જેટલા પણ પ્રતિબંધના પરમાણુ જે છે તે એક જગ્યાએથી બીજી જગ્યાએથી થઈ જાય છે. સમજો, એક વાત સાંભળી લેજો, ચોરી શબ્દ છે ને, ચોરી આવા પ્રચંડતા ગ્રહણ ના કરતા, જોકે એવું કેવું જ ના પડે, જૈનીને એવું કેવું જ ના પડે, પણ સમજો બરોબર, ચોરી શબ્દ સારો છે. હકીકતની અંદર દ્રવ્યાની ઓકે છે કે પદાર્થનું અહીંયા આગળ ક્ષેત્રાંતર થયું. જયારે અહીંયા આગળ પાકીટ ચાલ્યું જાય ને, સમજો બરોબર, સારું કહ્યું, પાકીટ યાદ આવી ગયું. હું બોમ્બે થી અમદાવાદ જતો હતો, પછી મારે ગામમાં જવાનું હતું, સલોસ ગામ છે અમારે ત્યાં આગળ, બરાબર કે નહીં, આ બેનના ગામની બાજુમાં જ છે. તો અહીંયા આગળ જેને કહેવાય કે સલોદ મારે જવાનું હતું, તો આગલા દિવસે છે ને રાત્રે 7 વાગે આપણા શૈલેષભાઈનો ફોન આવ્યો હતો અને કીધું કે નીરજભાઈ તમે સરોદ આવો છો, સાંભળજો બરોબર, સરોદ આવો છો પણ પાકીટનું ધ્યાન રાખજો, સાંભળજો બરોબર. તો મને કીધું કે સરોદ આવો છો તો પાકીટનું ધ્યાન રાખજો, એમનો સ્પેશિયલ એ પ્રમાણે ફોન આવી ગયો કે કાલે તમે ગાડી પકડવાના છો અને આવજો. કેમ, એનું કારણ છે કે અમદાવાદ સ્ટેશન છે, અમદાવાદ સ્ટેશન આ બધું તમને કહી દીધું બરોબર કે નહીં. તો અમદાવાદ સ્ટેશન છે તે સ્ટેશનની બહારથી બસ મળે છે, ત્યાં આગળ ગુજરાત સાઈડ જવાનું હોય તો. અને ત્યાં આગળ શું છે કે આ બધાની જેને ટોળકી જ હોય, અને જયારે આપણે બસ આપણે ચડીએ ને, બસમાં ચડીએ ને, તો કમસે કમ 10-15 માણસની ટોળકી આવી રીતે ઉભી હોય બસને ચડવા માટે, બસમાં ચડવા માટે. અને એ વખતે શું થાય કે જે જે વ્યક્તિ હોય સારા સાચા, તો કે છે કે એ લોકો જયારે ચડે તો આ બધા શું કરે, એને ઘેરીએ, અને ઘેરીને એટલે પછી પાછળથી શું કરે, એટલે કે પર્સ મારી દે. અને આ પ્રમાણે ઘણા ટાઈમથી જેને કહેવાય કે આ બધું ચાલે છે. અને આ બધી વાત એમને ખબર હોય, કારણ કે બધા આવે કોઈને કોઈ આ પ્રમાણે જેને કહેવાય કે પલ્સ મરાતું હોય તે પ્રમાણેની વ્યવસ્થા બધી એમને ખબર હોય. એટલા માટે એમને મને ખાસ કીધું, જો આ વાત મને ખબર નથી. અને એમને મને કીધું કે તમે જોજો, હો તમે પાછળ તમે સંભાળજો, કારણ કે ત્યાં આગળ બાર બસ માંથી ચાલુ જાય છે. ઠીક છે, બરોબર. હવે મને શું હશે, મને એમ હશે કે ભાઈ દેશમાંથી તો આવી રીતે છે, આપણે તો કેટલી બધી ટ્રાવેલિંગ કરી છે, બરોબર કે નહીં? એટલે આ પ્રમાણે આપણે નીકળીએ એટલે આવી રીતે આપણને ઘરવાળા છે, બરોબર કે નહીં? એનાથી વધારે મેં અંદર જેને કહેવાય કે માઇન્ડ ઉપર લીધું નથી, બરોબર કે નહીં? હવે આ નિલેશકુમાર જી ચડ્યા બોમ્બે સેન્ટરથી અમદાવાદ જવા માટે અને અમદાવાદ પહોંચી ગયા, બરોબર કે નહીં? અને આપણે બી શું હોશિયારી બાંધી દીધી કે આ લોકો તો કે, બરોબર કે નહીં? અને મેં પણ આવી રીતે સેમ પાછી ગાડી પકડી અને પાકેટ અહીંયા આગળ એ પ્રમાણે ખીચામાં જ હતું. પાછળ આટલું બધું સમજાવવામાં આવ્યું હતું, આટલું બધું કહેવામાં આવ્યું હતું, એમ હોવા છતાં પણ શું થયું? જેવું બસ ચડું છું, સાંભળજો બરોબર, જેવું અહીંયા આગળ મારું બસ હું ચડું છું, અહીંયા આગળ એક પગથી ઉપર ચડું છું, એ જ વખતે બસનો જે ડ્રાઈવર છે એ મને કહે છે, જોજો હા પગ સંભાળજો. મને તરત જ કહે છે, સવારે 5:30 વાગ્યા હતા, અરે જોજો સંભાળજો, પગ કરતા પાછળ આંખ મૂકું જોઈએ ત્યારે પગ ગાયબ થઈ ગયો. પૂછતા ને કેટલા પૈસા ગયા હતા, આ તો વાત છે, કેટલા ગયા હતા એ પૂછતા નહીં, કારણ કે અહીંયા એ નક્કી કરવાનું છે કે તારું કઈ નતું ગયું. અહીંયા તો આ ગાડી છે, આ ગણધર દેવની તો આ ગાડી છે, અહીંયા આગળ કે છે કે પર્સ ગયું, તો કે છે કે પર્સ ચોરાઈ નથી ગયું, પર્સનું ક્ષેત્રાંતર થયું. ચાલે છે કે નહીં? અરે તું તો પર્સની વાત કરે છે, અહીંયા આગળ શું થઈ જાય છે? અરે રાજા જેવો રાજા હોય છે, અહીંયા પાપનો ઉદય આવી જાય છે તો મહેલોના મહેલો ચોરાઈ જાય છે. અહીંયાથી જેને કહેવાય કે એને ક્ષેત્રાંતર કરવું પડે છે, અથવા તો શું થઈ જાય છે કે આ જગ્યાને પણ એને આ પ્રમાણે અલગ જગ્યાએ એ ક્ષેત્રાંતર કરવું પડે. બનારસી દાસજી હતા, બનારસ નામ કરતી બનારસી દાસજી, તમને દ્રષ્ટિ ધર્માત્મા હતા અને થોડીક જેને કહેવાય કે ઘરમાં એ પ્રમાણેની સ્થિતિ નથી, ઘરમાં મતલબ એ પ્રમાણેનું જેમનું જીવન હતું, ઘણી ગરીબાઈમાંથી પણ જેને કહેવાય તેઓ ગુજર્યા હતા, જેને કહેવાય એમનું તમે એમનું પણ જીવન જેને કહેવાય ગાથા વાંચશો તો બહુ વેરાગી ઉત્પન્ન કરાવી એવી ટાઈપનું એમનું જીવન હતું. હવે અહીંયા આગળ એવું બન્યું એમના ઘરે તો કે છે કે અનેક પ્રકારની થોડી થોડી જૂની જૂની પુરાણી જેને કહેવાય કે ઘર રખડી પડ્યું, બરાબર. હવે થયું એવું કે એક છે ને એમના ઘરે ચોર આવ્યો. હવે એ વખતે બનારસી દાસજી એકલા હતા ઘરમાં, પરંતુ એ ચોર હતો તે પ્રોફેશનલ હતો. પ્રોફેશનલ હતો એટલે જેને કહેવાય ને કે આમ રેગ્યુલર ચોરી કરે એવો હતો, પરંતુ એની ઘણી મજબૂરી હતી. એને પણ ઘરમાં બહુ પ્રોબ્લેમ હતા, એને પણ ખાવાનું પહોંચતું નતું અને ઘણો ઘણો બિચારો દુઃખી થઈ ગયો હતો. હકીકત છે, આ ફેક્ટ વાત છે, એની કથનીમાં લખ્યું છે. તો કહે છે કે એટલો બધો બિચારો દુઃખી હતું કે એની મજબૂરીથી એને એવા પરિણામ જેને કહેવાય કે બની ગયા કે યાર હું પણ કશું હવે નથી મળતું તો ચોરી કરીને કંઈક મારું હું પૂરું કરું. એવા ભાવે તે શું કર્યું એને, અહીંયા આગળ જેને કહેવાય કે એને ખબર નથી કે આ બનારસી દાસજીને આ ને તે આ જેને કહેવાય કે આટલા પ્રસિદ્ધ કવિ છે ને ઇત્યાદિ વગેરે વગેરે. હવે અહીંયા થયું શું કે એ ચોર હતો, એ ભાઈ હતો વ્યક્તિ, તો કહે છે કે એ જેને કહેવાય કે આમના ઘરે ઘૂસ્યો. બનારસજી દાસજી તો આરામથી ઊંઘે, હવે ઘર જોઈને તો એ સમજે કે યાર એવું ઘરે મળ્યું ભાગ્ય બી એવું કે ઘર તો મળ્યું પણ સામાનાથી કઈ ટેકાણા નહીં, છતાં પણ એ વિચાર કરે કે ચલો ભેગું કરીને જે પણ હોય તે આપણે શું કરીએ કે લઈ જઈએ. હવે એને શું કર્યું, ગુસ્તાની સાથે શું કર્યું કે બનારસજી દાસજીને પલંગથી શું કર્યા, એને પહેલા બાંધી દીધા, બરોબર. બનારસજી દાસજી શાંતિથી પડ્યા છે, એટલે કે એ શું કરે છે કે સરવાળે એ શું કરે છે મને અહીંયા આગળ જેને કહેવાય કે ખાટલે શું કરી દીધા એને, એટલે કે બાંધી. હવે ઓલો ભાઈ હોય છે તો બધું ભેગું કરે છે, એટલે કે આટલી પહેલી જૂના જમાનાની લોખંડની પેટી હોય અહીંયાથી ધાબળો ભેગો કર્યો, અહીંયાથી એમના 2-3 કપડાં ભેગા કર્યા, અહીંયા આગળ 3-4 વાસણ હતા એ બધા ભેગા કર્યા અને આવું બધું જેને કહેવાય કે ઘર વખતે બધી શું કરી દીધી, બધી ઠાસી ઠાસીને અહીંયા આગળ શું કરી નાખ્યું એટલે બસ બધું જેને કહેવાય કે ભેગું કરી નાખ્યું. હવે અહીંયા આગળ શું થયું કે અહીંયા આગળ એવું કહ્યું કે હવે એને પેટી શું કરવાની હતી, એને ઉપાડવાની હતી. હવે એનાથી પેટી ઊંચી હાય નહીં, બરાબર. હવે અહીંયા આગળ 2-3 વાર 3 વાર 4 વાર એને ટ્રાય કર્યો પણ સામાન એટલો બધો ભરતી જતો કે એને એકલા હાથે જેને કહેવાય કે પેટી ઊંચી થાય. હવે એ વખતે શું થયું ખબર છે, એ વખતે બનારસી દાસજી આમ કરે જેને કહેવાય ખોલવા માટે જેને કહેવાય કે પ્રયત્ન કરે. બનારસી દાસજી બૂમો નતા મારતા, ધ્યાન આપજો, ચિલ્લાવતા નતા કે મારી ઘરે ચોર ઘૂસી ગયો છે, મહેરબાની કરીને બધા ભેગા થઈ જાઓ, આવો આવો આવો, એ પ્રમાણે એમનું જેને કહેવાય કે તે વખતે એટીટ્યુડ હતો. હવે અહીંયા આગળ કેમ ખોલતા હતા ખબર છે, કેમ એમને ખોલતા હતા, આમ છૂટા કેમ પડવા માંગતા હતા, એટલા માટે છૂટા પડવા માંગતા હતા કે ઓલાથી સામાન ઉચકાતો નતો. અરે અહીંયા આગળ પછી છૂટી જાય છે હાથ, તો એને શું કર્યું? એને ચોર ને પકડ્યો નહીં, સાંભળ્યો બરોબર, ચોર ને પકડવાની જગ્યાએ ત્યાં આગળ ગયા એમના ઘરમાં અને કહ્યું શું કે ભાઈ તારાથી ઊંચું નથી થતું તો તારે ટેન્શન લેવાની જરૂર નથી, અહીંયા આગળ ના હું તને મદદ કરું છું. અને બીજો અહીંયા આગળ બે હાથ લગાડીને આ બનારસની દાસથી એ શું કરે છે? એટલે કે તેને મદદ કરે છે. તેની મદદ કરે છે એટલે કે સામાન ઉચકવાની મદદ કરે છે. અને જેવું અહીંયા આગળ સામાન ઉચકીને શું કરે છે? એટલે કે એના ટોપલા ઉપર મૂકે છે. હવે આ ભાઈ તો ગડગડ થઈ જાય, પણ એક પાસે મજબૂરી બી ખરી, અને એ વિચાર બી કરે છે કે આ જીવ કેવો છે કે જે મને ચોરીની અંદર પોતાનો જ માલ છે કે મને મદદ કરે છે. હવે સામનો પુણ્ય પાત્ર છે એ ભાઈ પોતાની ઘરે જાય છે અને પોતાની ઘરે જઈને બધો સામાન મૂકે છે. અને એની માતા પૂછે છે એને કે આ આખો બધો સામાન સાઈડ પરથી આવ્યો ક્યાંથી? અને શું કહ્યું છે? આપણા ઘરમાં તો એવી કોઈ વ્યવસ્થા નથી, એવા પૈસા નથી કે જે ખરીદીને પણ આપણો સામાન લાવ્યો હોય એના માટે. હવે ચોર બી જેન્ટલમેન હોય છે અને કઈ જાય છે તે જે માને માને શું કે છે કે માતા આજે હું ચોરી કરીને લાવ્યો છું, મને માફ કરજે પણ હું આજે ચોરી કરીને લાવ્યો છું. તો કે આ તું કોની ઘરે ચોરી કરીને લાવ્યો છે? એટલે કે બસ આ પ્રમાણે આ મોહલ્લાની અંદર હતા અને કોઈ આ પ્રમાણે સમજો કે હતું, અને પછી એ પ્રમાણે જેને કહેવાય કે બનારસી દાસ એવું છૂટી ફૂટી અને એ પ્રમાણે નામ મળ્યું હશે કે જે પણ હશે. તો કે હું આની ઘરે ચોરી કરીને લાવ્યો છું. એટલે માતા તો એમને ઓળખતી હતી અને માતા કહે છે કે આ આ શું કર્યું? એટલે કે કોના ઘરે ચોરી કરી? આવા મહાન વ્યક્તિના ઘરે તું ચોરી કરી, તું કેવો પાપનો બંધ કરીને આવ્યો છે? જા આપી હા મેં તું આ બધો સામાન તું આપી આવ. હવે આ જીવ શું કરે છે? એટલે કે બધો સામાન પાછો ઉપાડે છે અને કોને આપવા જાય છે? બનારસી નાથજીના ઘરે પાછો આપવાય. કેમ આવું થયું? અરે આવું કેમ થયું? કારણ કે બનારસી નાથજીના ભાગ્યમાં હતું અને એ સંયોગ એટલો કાળ એમને ત્યાં રહેવાનો હતો કે એ જેટલા પણ પુત્ર ના કરવાનું હતું તેના શું થઈ ગયું? એટલે એની મારી પાછળ શું થઈ ગયા? એટલે કે પાછા આવી ગયા. બનારસી દાસજી કે જે સાંભળજે, તું લઈ ગયો છે તો તારે ચિંતા કરવાની જરૂર નથી, મારું તો હું ગમે તેમ કરીને પૂરું કરી લઈશ, પણ તારી ઘરે તો તારી માતા છે. આ સામાનની આજે એક એક શબ્દ સાંભળો તમે ચરણાનીઓ, આજે આ સામાનની તારે વધારે જરૂર છે, એટલે કે તું પાછો લઈ લઈ જા. પણ આવું બધું એ વખતે બરોબર છે, અત્યારે આવું કરાય? આવી જાઓ તમે, આ નોટો લઈ જાઓ અને આ દાગીના તમે લઈ જાઓ બરોબર કે નહીં, અને વિનંતી લઈ જાઓ અને તમે તારે કોઈ વાંધો નથી, તમારે બધું પોતી જાય પતી જાય, કારણ કે અમારે જરૂર નથી. આપણે એવું બોલીએ? આપણે એના જેવા ઘોડા છીએ? આપણે એવું બોલીએ? આપણે શું કરીએ? ભગવાન જાણે કેટલી તો સિક્યુરિટી લગાડી દીધી છે દરેક જગ્યાએ, આપવાના પરિણામ શું બને વિચાર કરો તમે. તેવું ચિંતન હોવું જોઈએ ચરણાની વ્યક્તિ. અરે જે પુત્રના સંયોગ થવાના હોય તો થાય, ન થવાના હોય તો ન થાય. ભાગ્યમાં હશે તો જેટલું ભર્યું છે એના કરતા ડબલ પાછું આવી જશે, અને ભાગ્યમાં નહીં હોય તો જેટલું પણ રહ્યું છે તો તે જતું રહેશે, નહીં જતું રહે તો તું જતો રહે. આ પ્રમાણે દ્રષ્ટિકોણ હોય, વિચાર કરો તમે કેવી રીતે જીવન જીવવું. સાંભળજો બરોબર, અને એક બીજી વાત કહી દઉં તમને, શિખરજી જઈ ગયા છે. આપણે બધા શું કરીએ છીએ? આપણે સિદ્ધ ક્ષેત્ર જઈએ અને સિદ્ધ ક્ષેત્ર જઈએ છીએ, પછી આપણે સિદ્ધ ક્ષેત્રમાં શું કરીએ છીએ? સિદ્ધ ક્ષેત્રમાં પહેલો દિવસ હોય બસમાંથી ઉતર્યા અને બસમાંથી ઉતરીને આપણે ધર્મશાળામાં રૂમ લઈએ અને રૂમમાં પછી આપણે શું કરીએ છીએ કે પોતાનો સામાન શું કરીએ છીએ? મૂકી દઈએ છીએ. આટલું બરોબર છે? આટલા સુધી બધા બરોબર છે? બરોબર. નહીં જોઈને શું કરીએ છીએ? તૈયાર થઈ જઈએ. પછી આપણે મંદિરમાં શું કરવા જઈએ છીએ? દર્શન કરવા જઈએ છીએ. તો એના માટે પછી ઘરમાંથી ઘર એટલે ઘર એટલે ધર્મશાળાની રૂમ એનામાંથી બહાર નીકળીએ છીએ કે નથી નીકળતા? નીકળીએ છીએ. પછી નીકળીને ડાયરેક્ટ ક્યાં જતા રહીએ છીએ? અને ડાયરેક્ટ ક્યાં જતા રહીએ છીએ? મંદિરમાં જતા રહીએ છીએ. એડ કરીએ છીએ કે તેનું તાળું મારીએ છીએ? અને તાળું પોતાનું મારીએ છીએ કે ધર્મશાળાનું મારીએ છીએ? અરે ખબર પડે છે કે નથી પડતી? પોતાનું શું કરે ખબર છે? ધર્મશાળામાંથી એક તાળું પણ આપ્યું હોય ત્યાં આગળ સિદ્ધ ક્ષેત્રોમાં, ધર્મશાળામાંથી એક તાળું આપ્યું હોય અને કીધું હોય કે તમે આ લગાડજો, ત્યાંથી તમારી પાસે રાખજો, છતાં પણ આ જીવના પરિણામ તો જુઓ કે ધર્મશાળા વાળા ઉપર પણ વિશ્વાસ. અને આ બહેનો હોય ને, બહેનોના બધા છેડા તપાસજો, એમાંથી ઘરનું એક એક તાળું નીકળશે. અને પાછા ભાઈઓ કે આ અહીંયા આગળ તાળા, અહીંયા ધર્મક્ષેત્રમાં એક તાળા, તો કે છે કે ચૂકડો તમને ખબર ના પડે. એને કહીએ છીએ સારું કે ખબર વધારે નથી પડતી, અને ખબર નથી પડતી એટલે તું આવી હતી. આ ખ્યાલ આવે છે? ખબર પડે છે તમને? આ શું કરે છે? આને કે ચૂકડો તમને ખબર ના પડે અને શું કરે છે? એટલે કે તાળા મારે છે. અને ધર્મશાળામાં પણ તાળા મારીને અને ત્યાં આગળ જીરેન્દ્ર ભગવાનની ભક્તિ કરવા બેસે છે, તો એ ઉપયોગ ક્યારે છે? એટલે કે ઉપયોગ અવ્યક્તપણે પોતાના સામાનમાં જ રહે છે. આને કહીએ મોનો મહિમા અને કહેવાય પદાર્થ નું એટેચમેન્ટ સંબંધ બરોબર. એક ચરણજી ભાઈ થઈ ગયા ઘણા વર્ષો પહેલા, અને ચરણજી ભાઈ જે થઈ ગયા તે સોનાગીરીની યાત્રા કરવા માટે નીકળ્યા હતા. એ વખતે જયારે ચરણજી ભાઈ જેને કહેવાય કે રાજસ્થાનના કસે હતા, તો કે છે કે અહીંયા જેને કહેવાય કે યાત્રા કરવા માટે નીકળ્યા હતા, તો અહીંયા આવીને એમ કહ્યું કે એમના ઘરની અંદર જેને કહેવાય કે ચોરો ઘૂસી ગયા હતા. આ સાચી વાત છે. અને જયારે ચોરો ઘૂસી ગયા હતા તો અહીંયા આગળ ખોદવાનું બધું જેને કહેવાય કે શરૂ કરી દીધું. બીજે દિવસે અહીંયા આગળ ગામવાળાઓને ખબર પડી કે આંબા ઘરનું તાળું તૂટ્યું છે, અને આ પ્રમાણે જેને કહેવાય કે ચોરો આવીને જેને કહેવાય કે પછી આ રીતે નીકળી ગયા છે. એમણે કોઈ રીતે ઘણા વર્ષો પહેલા સમાચાર મોકલ્યા, અને સમાચાર મોકલીને કીધું કે તમારા ઘરની અંદર આ પ્રમાણેની ચોરી થઈ ગઈ છે, તમે અહીંયા આગળ જલ્દી આવી જાઓ. જયારે એક ચરણજી ભાઈને જેવા અંદર સમાચાર મળ્યા કે આ પ્રમાણે મારા ઘરની અંદર ચોરી થઈ છે, એ જ વખતે સોનાગીરીની અંદર ઉભા ઉભા અહીંયા પરિગ્રહ પરિમાણ વ્રત ધારણ કર્યું હતું. અને એ પ્રમાણે પરિગ્રહ પરિમાણ વ્રત ધારણ કરીને નક્કી કર્યું, ઘરમાં જેટલું બચ્યું હશે તેટલું જ રાખીશ. સાંભળજો બરાબર, ઘરમાં જેટલું બચ્યું છે તેટલું જ રાખીશ, બાકીના બધાના હું ત્યાગ કરી દઈશ. જે ચીજની જરૂરત હશે તો પણ ફરીથી વિકસાવી નહીં. આને કહેવાય પરિગ્રહ પરિમાણ વ્રત. અને અહીંયા જેને કહેવાય કે હું વ્રત લઈ લીધું, જેટલું બચ્યું હશે કદાચ એક કાચના કપરકાવી ભાઈ બચ્યા હશે, તો કે છે કે હું એટલું જ રાખીશ, એને છોડીને બાકીનો જેટલો પણ પરિગ્રહ જે છે તો કે છે કે હું શું કરી લઈશ, તે કે ત્યાગ કરીશ. એમ કેમ કર્યું કે પોતાના પરિણામો બગડે ના, એટલા માટે પોતાના પરિણામોની અંદર શિથિલતા આવી જાય, સંકલેશતા ના આવી જાય, મારી જાત્રા ના બગડે, અહીંયા આગળ મારી ભક્તિ ના બગડે, મારો સ્વાધ્યાય ના બગડે, એટલા માટે ઉભા ઉભા એ પ્રમાણે એમને નિર્ણય કરી દીધો અને નિયમ લઈ. હવે અહીંયા આગળ શું થાય છે, તે ચરણજીભાઈ જેને કહેવાય કે પોતાના જેને કહેવાય કે ગામમાં જાય છે રાજસ્થાન, અને અહીંયા આગળ જે પ્રમાણે જોવે છે ઘરને ધક્કો મારે છે. હવે જો પુણ્ય પાપના ખેલ બધી જગ્યા ખોદી નાખે છે, પરંતુ એક જગ્યા રહી જાય છે કે જેની અંદર પોતાનું ધન દાચેલું હોય, અને એ સમ સમય જતા તેઓ તે ખોદ્યો નથી હોતું તો બધું ધન છે ત્યાં આગળ સુરક્ષિત રહી જાય છે, અને બાકીનું બધું ખોદેલું હોય છે એમાંથી એમને કશું મળતું નથી. અને કહેવાય પુણ્ય પાપના ખેલ, શું કેવું સંભાળીને રાખવું, શું કેવું જમીનની નીચે રાખવું. અરે જમીનની નીચે રાખશે તો જમીન ખસી જશે. અહીંયા આગળ તે એવું બને છે કે નહીં, અહીંયા તે નાતેલું હોય તો કે છે કે ત્યાં ચાલી જશે, તને ખબર જ નથી એ કુજવલના પરમાણુઓ ક્ષેત્રાંતર થવાના હશે તો થશે, અને જેને કહેવાય કે તારી પાસે રહેવાના હશે તો રહેશે. સાંભળજો બરોબર, આપવાની વૃત્તિ રાખો, દાન આપવાની વૃત્તિ રાખો, છોડવાની વૃત્તિ રાખો, ત્યાગ કરવાની વૃત્તિ રાખો. એવી વૃત્તિમાં શું થશે, એ કે છે કે એટલી સંકલેશતા નહીં રહે, તેની સંકલેશતા નહીં રહી, પદાર્થોને સાચવી રાખવાની સંકલેશતા નહીં રહે. સાંભળજો, જયારે ધર્મશાળામાંથી આપણા મંદિરોમાંથી કે પોતાના એવા સ્થાનોમાંથી કે પોતાના ઘરોમાંથી આ પ્રમાણે ક્રમ બતાવ્યો, જયારે પણ કોઈ ચીજ ચાલી જાય એ વખતે અહીંયા ક્ષમતાભાવ ધારણ કરવો, એનો જ વિચાર કરો કે સારું થઈ ગયું એ નહીં ગયો. સાંભળજો, કારણ કે હું તો આને પણ નતો આપવાનો, મારો જલ્દી જીવ આમે નતો ચાલવાનો, જલ્દી આટલું બધું દાન નતો દેવાનો. આ પ્રમાણે તમે સમજો, સાંભળજો, ભલે આપણે પરિણામ ન થાય પરંતુ આવો આપણે જ્ઞાનની અંદર વિવેક રાખીને વિચાર તો કરીએ આપણે. પણ લોકો કહે કે આવું બધું યાર આજના જમાનામાં, આજના જમાનામાં તું આજના જમાનામાં હોય કે ગયા જમાનામાં કે આવતા જમાનાનો હોય, તું જેટલું એટેચમેન્ટ રાખી તેટલું તમે સંકલેશ થવા વાળા છો પરિણામ. તો અહીંયા આગળ તેવી રીતે વિચાર છે, આને હું નતો આપતો, સારું થઈ ગયું છે લઈ ગયો, અભારે એને કહેવાય કે કામમાં આવે એમ વિચાર કરીને શું કરવું, હંમેશા પરિણામોને શાંત રાખવા અને સુરક્ષિત. એક ભાઈ હતા અમારી ત્યાં, શું કરું છું, એક ભાઈ અમારા વેપારી હતા, લગભગ 6-7 વર્ષ પહેલાની ઘટના છે. જેવા એક વેપારીએ 1.5 લાખ રૂપિયા આપ્યા એમની બેગમાં મૂક્યા, અને જેવા બેગમાં મૂક્યા એમની ત્યાં 10 વર્ષનો માણસ હતો, 10 વર્ષથી એ માણસ કામ કરતો હતો, નાનો હતો બરાબર છે. અને અહીંયા આગળ કહે છે કે બસ હું 1-2 મિનિટમાં આવું, ત્યાં સુધી એને સમજો કે 1 લાખ રૂપિયા આવે અને આ જ માણસ સંભાળે એમાં કોઈ પ્રોબ્લેમ આવવાનો નથી. પરંતુ એ ભાઈએ એમ કીધું કે હવે મારે મહિનાની અંદર મારે હવે આ ધંધો બંધ કરવાનો છે, શું તારે બીજી જગ્યાએ એ વસ્તુ નોકરી બધી શોધી લેજે બરાબર કે. હવે કહ્યું શું, પેલા માણસના પરિણામ બગડ્યા, માણસના પરિણામ બગડ્યા કે મહિનામાં તો હવે આ સેટ જોડે તો આને મારે લેવાનું નથી. તો હવે અહીંયા આગળ શું કહ્યું કે એક એકની ત્યાં 2 લાખ રૂપિયા કોઈ આપવા આવ્યું. હવે બેગની અંદર મૂકી તો ચેટે થયું કે આ તો 10 વર્ષથી તો મારી ત્યાં માણસ છે, તો કે અહીંયા શું કહે, જરા 2 મિનિટમાં કામ કરીને હું આવું છું. તો જરા 2 મિનિટ બહાર ગયા દસ વર્ષનો માણસ હતો એ બેગ લઈને અહીંયા આગળ 2 લાખ રૂપિયા થઈને ફટ કરતા જેને કહેવાય કે રખું શકતા સાંભળજો બરોબર. પછી સમજો કે મને ફોન આવ્યો અને ફોન આવીને કીધું કે નિલેશભાઈ કે છે કે એ માણસ તમે અહીંયા આ બાજુથી નીકળ્યો છે કે જોયો છે, કારણ કે કહી છે કે શું થયું તો કહે છે કે આ પ્રમાણે પૈસા લઈને હમણાં જ 15 મિનિટ પહેલા કહે છે કે જતો રહ્યો લાગે છે, કહે છે અહીંયા જે બેગમાં પૈસા મૂક્યા હતા કહે છે કે એ બેગ દેખાતી
નથી
બરાબર કે નહીં. હવે સાંભળજો એ વખતે એ ભાઈએ શું જવાબ આપ્યો વિચારવા જેવો છે, એટલે કે 2 લાખ રૂપિયા લઈને જતો રહ્યો છે ને તો કહે કે મને એની ટેન્શન નથી સાંભળજો બરોબર, એટલે છે કે મારે પોલીસમાં પણ કમ્પ્લેન કરવાની નથી, પરંતુ મને એમ ભાવના થાય છે કે આમે મારે 1 મહિના પછી તો એનાથી છૂટવાનું છે, મારી ત્યાં 10 વર્ષ રહ્યો છે, મને એમ થાય છે કે છોકરાની ઉંમર નાની છે, 2 લાખ રૂપિયા હાથમાં આવી જાય અને ગમે તેમ વપરાઈ જશે તો કે છે કે વળી પાછો હતો એવો એવો થઈ જશે, જો આ 2 લાખ રૂપિયા એને સમજાવીને મળી જાય તો ઠીક છે, પણ મારી ભાવના એવી છે કે 2 લાખ રૂપિયા પોતાની પાસે જ રાખે, પણ નાનું મોટું કોઈ ઈમાનદારીથી કામ કરી લે તો શું થઈ જાય તો કે છે કે એને આજીવિકાનું સાધન બને. આ પરિણામ ખબર પડે છે કેવી રીતે તમારી સોચ હોય છે, કેવી રીતે જેને કહેવાય હોય છે. હવે સમજો કે ક્યાં ગયો જતો રહ્યો આ રીતે લઈને ગયો એને આટલું પણ ધ્યાન ના રાખ્યું, 10 વર્ષ તો સંબંધ પણ છોડી નાખ્યો, સરવાળે શું થઈ જાય 2 લાખ નહીં 200 કરોડ નું નુકસાન. એટલી કથાની અંદર પણ સમતાભાવ ધારણ કરી, સમતાભાવ ધારણ કરવાની સાથે એનું પુણ્ય બાંધી લીધું. શું પુણ્ય બાંધી લીધું કે એની ભાવના એવી રાખી કે ભલે મારા રાખ્યા એ રાખ્યા પરંતુ એને આજીવિકાનું ચરણાનિયોગ દ્રવ્યાનિયોગ કરણાનિયોગ પ્રથમાનિયોગ જીવનમાં કેવી રીતે ઉતારવાના, આપણો પોતાનો ઢાંચો કેવી રીતે બનાવવો, કે તત્વજ્ઞાનથી જ આપણો બધો આવી રીતે ઢાંચો બને છે. જીવનમાં અનેક પ્રકારના પ્રસંગો અને ઘટના બને, પણ દરેક પ્રસંગની અંદર આવા વસ્તુના સ્વરૂપનો વિચાર કરીને નિર્ણય કરીને અને સમતાભાવ કાઢીને આપણે અનેક પ્રકારના ભયોથી વિરામ પામવું. કોઈ પ્રશ્ન હોય તો કેજો.